તારીખ 15/4/1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 154 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 107
દર્શન જી 154મો પ્રશ્ન છે સચંદ ઉપર પ્રશ્ન કર્યો છે આત્મપ્રાપ્તિ નહીં થવાનું મૂળ કારણ સ્વચ્છંદ છે આ સ્વચ્છંદ મુમુક્ષુ જીવનો સ્વચ્છંદ છે પ્રશ્ન એના ઉપર છે મુમુક્ષુ જીવને આત્મપ્રાપ્તિ એટલે સ્વાનુભવ થતો નથી સ્વચ્છંદને કારણે થતો નથી એ સ્વચ્છંદ એટલે મુમુક્ષુ કેવા પ્રકારે સ્વચ્છંદ કરે છે એવો પ્રશ્ન છે સ્વચ્છંદી જીવ પોતાની મતિ કલ્પનાથી માર્ગનો નિર્ણય કરી લે છે કે માર્ગ આમ જ હોય હું જે માનું છું તે સાચું છે શું છે જે કાંઈ પોતે ક્રિયા કરે છે પરિણામ કરે છે કર્મ સાધન સંબંધી છે તો બાહ્ય સાધન પણ એને એ વિધિ માને છે અથવા ઉપાય માને છે માર્ગ એટલે ઉપાય આત્મકલ્યાણનો જ આ ઉપાય છે અને ઉપાય સમજીને કરે છે પોતાની માન્યતામાં એને બરાબર લાગે છે કે આમ જ હોય સાચું લાગે છે ખોટું નથી લાગતું હવે એમાં પ્રકાર જુદા જુદા છે એ વાત કરે છે કે કાં બહુ શાસ્ત્ર અભ્યાસ કર્યો હોય તો શાસ્ત્રમાં આ રીતે આવે છે આત્મા આમ જ હોય તેમ પોતાની મતિથી જે નક્કી કર્યું હોય ત્યાંને ત્યાં સ્વચ્છંદ વૃત્તિથી અટકી જાય છે એટલે પહેલી વાત લીધી છે શાસ્ત્રના અભ્યાસી જીવને એમાં પણ પોતે પોતાની મતિથી ગોઠવી લે છે ઉપાયને કે શાસ્ત્રમાં આમ કે છે અને એ ત્યાં અટકે છે જેને નક્કી કર્યું હોય ત્યાં અટકી જાય છે સમજાવે છે કઈ ને કઈ પ્રવૃત્તિ કરે છે ખાલી જગ્યા બાકી નથી રાખી જિજ્ઞાસા નથી રાખી પોતાના મન ને બંધ કરી દીધું છે માઇન્ડ ને ક્લોઝ અપ કરી નાખ્યું છે હું જે કરું છું બરાબર છે એટલે એને કોઈને પૂછવાનું નથી રહેતું નહીતર સ્વચ્છંદ ન હોય તો શું થાય કે એને ભાન હોય કે હું અજાણ્યો છું અને મારે પૂછી પૂછીને આગળ જવું જોશે પૂછવું જ પડશે પૂછ્યા વગર મને રસ્તાની ખબર નથી ઉપાયની ખબર નથી આને ઉલટું છે કોઈને પૂછતો નથી પૂછવું જોઈએ એ વાત એના નિર્ણયમાં મને ખબર છે હું સમજુ છું એ બરાબર છે પણ તેને કોઈને પૂછવાનું રહેતું નથી કારણ કે હું બધું જાણું છું મને બધું આવડે છે તેમ તેને થઈ જાય છે બસ આ સ્વચ્છંદ થયો આપણે આપણા ક્ષેત્રની વાત કરીએ આપણે ગુરુદેવની કૃપાથી બધું સમજાય છે ગુરુદેવે ઘણું સમજાવ્યું છે આપણને બધું સમજાય છે બધું સમજાય છે બસ બધું સમજાય છે તો પછી હવે કોઈને પૂછવાનું રહેતું નથી એ સ્વચ્છંદ થયો એમ કે એ સ્વચ્છંદનું સ્વરૂપ છે
આપણને
સ્વચ્છંદ થઈ જાય આગળ કે છે કે જેને માર્ગ જાણ્યો છે તેવા અનુભૂતિ વાળા જ્ઞાનીઓ શું કે છે તે જોવાનો અવકાશ તેને રહેતો નથી. અથવા જેને માર્ગ જાણ્યો છે મોટા ભાગે શું કરે છે કે કોઈ જ્ઞાનીના વચનોને પકડે છે. આપણે તો કાનજી સ્વામીને માનવા માંડ્યા તો બીજા જ્ઞાનીનું ન સાંભળે. કોઈ એમ સમજે છે કે આપણે તો શ્રીમદજીને કૃપાળુદેવને માનવા વાળા, એ બીજાનું ન સાંભળે. એ પણ સ્વચ્છંદ છે, બીજાનું સાંભળે નહીં, બીજાની ભક્તિ પણ ન કરે. અને બીજા જ્ઞાની છે કે નહીં એ પણ એને કાંઈ સમજણ પડે નહીં. એટલે કઈ અવકાશ નથી રાખતો. ટૂંકામાં શું છે, અવકાશ નથી એને. મતિ કલ્પના વાળાની એવી દશા થાય છે, જેને મતિ કલ્પના ન હોય તેને અવકાશ રહે છે કે વિશેષ જાણનાર કોણ છે ને તેઓ શું કહે છે. જિજ્ઞાસુ છે, સાચો જિજ્ઞાસુ છે, એને એમ રહે છે કે હું ગમે એટલું સમજો હોય તો પણ શું મને પ્રાપ્ત થયું નથી. તો પ્રાપ્ત નથી થયું માટે પ્રાપ્ત કેમ થાય એ વાત તો બાકી રહી ગઈ. મારે તો મને બધું સમજાય છે ને બધું આવડે છે એ વાત રહેતી નથી. સમજણમાં ત્યાં સુધી ખબર પડે કે અંતર્મુખ થવાથી સ્વરૂપનો આશ્રય થઈને કલ્યાણ થાય. પણ અંતર્મુખ કેમ થવું એ તો ખબર નથી. ખબર એટલી પડી કે અંતર્મુખ થવું ક્યાં સુધીની ખબર પડી, કેમ થવું ક્યાં ખબર પડે છે. તો એ વાત તો બાકી રહી ને. માટે બધી ખબર છે એ વાત તો રહેતી નથી, સમજતી. કામ ન થયું તો પછી બીજી વાતનું પ્રયોજન તો રહેતું નથી, નિષ્પ્રયોજન થઈ ગયું સમજેલું. કોઈ માણસ એમ કે ભાઈ અમે તો રસોઈ બનાવી નાખી છે, ભાણું પણ પીરસી રાખ્યું છે, પણ મને ખાવા મળવું જોઈએ ને, તમે ક્યાં આપતા તો છો ને. વાત કરો છો રસોઈ બનાવી છે ને ભાણું પીરસી રાખ્યું છે, ખાધા વગર તો કઈ પેટ ભરાય નહીં. એમ કઈક અમે જમી લીધું છે તો હું જમું નહીં ત્યાં સુધી મારું પેટ ભરાય. અનુભવ પ્રકાશમાં દીપચંદજી દ્રષ્ટાંત લીધું છે, કોઈ નોકરના ખાવાથી શેઠનું પેટ ભરાતું નથી. એમ શરીરને સંયોગો મળવાથી કઈ આત્માનું પેટ ભરાતું નથી, આત્માને સુખ થતું નથી. આત્મા તો દુઃખીને દુઃખી રહેશે, સુખ માટે આખા મેરા કરે છે. જેને મતિ કલ્પના ન હોય તેને અવકાશ રહે છે કે વિશેષ જાણનાર કોણ છે અને તેઓ શું કહે છે, એ જિજ્ઞાસા રાખે છે. ત્યાં શું છે, નાની શબ્દ ન લીધો, વિશેષ જાણનાર કોણ છે અને તેઓ શું કહે છે એ વાત પણ લીધી. પોતાથી આગળ હોય, કેટલી ભૂમિકા પસાર કરી ગયા હોય, પોતાને તો જે શરૂ કરવાનું છે એની પાસેથી મળશે. કે ભાઈ તમારો અનુભવ શું બોલે છે બોલો, તમે કેવી રીતે આગળ ચાલ્યા. એમ એની પાસેથી વિશેષ જાણનાર હોય, અવકાશ રાખે છે એને પોતે, અવકાશ રાખે એમ અમુક શું છે જિજ્ઞાસ હોય તો. સત્સંગમાં એ ખબર પડે ને, સત્સંગમાં એ ખબર પડે, બધા વાત કરે એમાંથી ખબર પડે કે આ વસ્તુ હું નથી જાણતો, એ જાણે છે, તો મારા કરતા વિશેષ જાણકાર છે. ગૌતમ સ્વામી જે પેલા ઇન્દ્રભૂતિ હતા, વેદાંતમાં માનતા હતા, ઇન્દ્રિય આવીને તેની પરીક્ષા કરી, ઇન્દ્રિય આવીને તેની પરીક્ષા કરી કે આ જિજ્ઞાસામાં ઉભા છે કે નથી ઉભા. નેત્ર હજારો શિષ્યના ગુરુ હતા, હજારો શિષ્યના ગુરુ હતા, અને ગુરુપદમાં આવે એને લગભગ ખાલી જગ્યા ન હોય, કેમ કે એ તો બીજાને સમજાવવા છે, કે હું સમજો છું એ સમજાવે, એ વસ્તુ દ્રઢ થઈ ગઈ હોય અને ખાલી જગ્યા રહેવી મુશ્કેલ છે. પણ તેમની એટલી તૈયારી આ શું કહે છે, તેને આશ્ચર્ય લાગ્યું કે મને તો આટલું બધું આવડતું હોવા છતાં આ તો હું નથી જાણતો. શું આશ્ચર્ય લાગ્યું કે મને તો એટલું બધું આવડતું હોવા છતાં હું, જેમ કે પોતે વિદવત્તા ઘણી હતી, અમને કોઈ પિન પોઈન્ટ વાત એવી મૂકી દીધી કે એને અંદર ખ્યાલમાં આવ્યો કે મારે પાસાનો જવાબ નથી. આમાં શું થાય છે, જે સ્વચ્છંદી હોય છે એને તો કોઈ પ્રશ્ન તો એવા સામે આવી જાય, હું સમજું છું એવાને પ્રશ્ન સામે આવી જાય, મૂળથી એટલે એની પાસે એનો જવાબ ન હોય, એને ખબર હોય કે હું આ નથી સમજતો, પણ છતાંય તે ઓવરટેક કરીને ચાલે, એનું નામ સ્વચ્છંદ, એનું નામ સ્વચ્છંદ. એને ખબર છે કે મને પ્રાપ્તિ નથી થઈ, એને ખબર છે કે મારી પાસે અમુક વાતોનો જવાબ નથી, છતાં પણ હું સમજું છું ને મુખ્ય તમારા ઓલી વાતને ગૌણ કરી જાય, તો એનું નામ પણ સ્વચ્છંદ. આવા એ પ્રકાર બને છે. તેને આશ્ચર્ય લાગ્યું, કોને, ઇન્દ્રભૂતિને, કે મને તો એટલું બધું આવડતું હોવા છતાં આ તો હું નથી જાણતો. આ જે પ્રશ્ન પૂછે છે કે દ્રવ્ય કેટલા, કે મને કાંઈ આવડતું કેમ નથી, એ લોકો પરમ બ્રહ્મ માને છે, વેદાંતની અંદર એક જ દ્રવ્ય માને છે, બીજું દ્રવ્ય નથી માનતા. પ્રશ્ન તો ગમે તે હશે, આ તો એક દ્રષ્ટાંત તરીકે લીધું છે. શું પ્રશ્ન શું પૂછવાનો હોય તો કઈ અત્યારે કોઈને ખબર ના પડે. પણ ભલે ગમે તે પ્રશ્ન પૂછવાનો, એ પોતાને ખ્યાલ આવી ગયો કે મને ખબર પડતી નથી, અને એ વાત એને ગૌણ ન કરી. અવકાશ ભગવાન પાસે આવવાનો, મહાવીર સ્વામી પાસે આવવાનો અવકાશ ક્યારે રહ્યો, કે એ વાત એને ગૌણ ન કરી, કે નહીં એ વખતે જ એને પોતાને અંદરમાં માન નહોતું. જો અભિમાન હોત તો ન આવે. ગમે તમે ગોટો વાળીને જવાબ દઈ દે, મોટા ભાગે એવું જ થાય છે. વિદ્વાન હોય પ્રશ્નો તો સામે આવે, પછી ગોટો વાળી દે. જવાબ ન આવડતો હોય તો એમ ન કે ભાઈ મને ખબર નથી પડતી, પૂછે કઈ ને જવાબ આપે કઈ. અને કાં તો જવાબ ન આપે ને બીજી બીજી વાતો ઉપર વાતને ખેંચી જાય. એ જિજ્ઞાસામાં નથી, જિજ્ઞાસામાં તો નથી પણ સ્વચ્છંદમાં છે, સ્વચ્છંદમાં જાય છે. હું તો એમ માનતો હતો કે હું સર્વજ્ઞ છું, ઉઘાડ બહુ હતો ઇન્દ્રભૂતિને ઉઘાડ, છત્વ અવસ્થામાં ઉઘાડ ગણો હતો. જ્ઞાન થયું, આત્મજ્ઞાન થયું, મુનિ દશા થઈ, ગંધર પદ મળ્યું, પછી તો ઉઘાડનો ક્યાં સવાલ છે? પછી તો લબ્ધિ પ્રગટ થાય છે. અંતર્મૂર્તમાં 11 અને 14 પૂર્વની રચના કરે છે. ઉઘાડ તો પહેલેથી ગણો હતો. કેવો? જાણે હું સર્વજ્ઞ છું, બધું જાણું છું, એટલો બધો ઉઘાડ જ થાય. યોગ્યતા અંદર હતી, પાછી અન્ય મતિ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ, છતાં યોગ્યતા હતી અંદર. જોવા યોગ્યતા કેવી જગ્યાએ પડી છે? મુંબઈમાં ચર્ચા ચાલી હતી. સુભાષભાઈ નો દ્રષ્ટાંત લ્યો કે સુભાષભાઈ સ્થાનક વાસી અને માન્યતા અન્યમતી જેટલી, અન્યમતી જેવી ઈશ્વર કરતા પણ આ જેવી માન્યતા, છતાં કૃપાળુ જેને ઓળખાય એવી યોગ્યતા હતી. એક ન્યાય પેલું સંકેત છે, પરમેશ્વર બુદ્ધિ આવેલી અને એમના એક વહેલા માર્ગે ચાલવું એવો અદભુત નિશ્ચય એમનો હતો. આ બધી યોગ્યતા હતી. યોગ્યતાને સમજવામાં તકલીફ પડે એવી કેટલીક વાત છે. યોગ્યતા એવી હતી કે કૃપાળુ તમને એમને સત્સંગ કરવાનું મન થતું હતું. એમને સત્સંગના ઈચ્છુક ચાહક રહેતા હતા, ઈચ્છતા હતા, પોતે ચાહતા હતા આપણે સત્સંગમાં રહીએ. આમ તો વાંચનમાં એ લોકો સ્વભાગભાઈ મંડળ વાળા આવ્યા હતા, અમુક ભાઈઓ બહેનો ત્યાં સ્વાધ્યાયમાં આવ્યા હતા. પછી દિવસે ભાઈ રોકાઈ ગયા હતા, 1.5 કલાકમાં અહીં ચર્ચા ચાલી હતી. તમે હતા ને? બહુ રસ પડ્યો. 1.5 કલાક બેઠા હતા સ્વાધ્યાય, પછી 1.5 કલાક બેઠા હતા. ઘણી વાતો કરતા હતા કે કૃપાળુદેવ અને સુભાગભાઈ 7 વર્ષના ગાળામાં 560 દિવસ સાથે રહ્યા છે. છૂટક છૂટક દિવસોનો સરવાળો કરીએ તો 560 દિવસ સાથે રહ્યા છે. છેલ્લે 10 દિવસ સાયલા રહ્યા છે અને 10 દિવસ ઈડર રહ્યા છે. એ લોકોને માનતા છે ઈડરમાં જ એમને બીજ જ્ઞાન આપ્યું, એમણે ભાવ ભાષણ કરાવ્યું, પછી અહીંયા અનુભવ થયો એમ અઠવાડિયામાં ભાવ ભાષણ. પ્રશંસા સુભાષભાઈની ઘણી કરતા હતા. અમે પછી બીજે દિવસે ચર્ચામાં એ વાત લીધી હતી, જો આ યોગ્યતાને સમજવી એ સહેલી વાત નથી. સામાન્ય ઉપર છોડો માણસ એમ કે હજી તો આ ઈશ્વર કરતા માને, હજી તો ઈશ્વર ઈચ્છા બળવાન છે, આને તો ભગવાન કરે તે ખરું. એમને એની યોગ્યતા દેખાણી, એમને એની એમનામાં ભક્તિ થઈ હતી. શ્રદ્ધામાં કોન્ટ્રાડિક્શન હતો, એક બાજુથી સત્પુરુષ ને સ્વીકાર્યા છે ભક્તિ ની આ વિશે, બીજી બાજુથી હજી ઈશ્વર કરતા પણ આનો ભાવ ગયો નથી. એવું વિચિત્ર કોન્ટ્રાડિક્શન છે. બે શ્રદ્ધાને જે સ્પર્શે છે બે વાત. ઘણી વિચિત્ર પરિસ્થિતિ છે. ઘણા મહાત્મા થઈ ગયા રીતિ સિદ્ધિ યોગ વાળા હોય છે. કોઈ વાત એવી કાઢે છે કે આવી વાત જ્ઞાની જ કહી શકે, કઈ જ્ઞાની નો આશ્રયદાન હોય જ કહી શકે. હું તમારી સર્વોત્તમ પ્રજ્ઞા ને નમસ્કાર કરું છું. શું લખે? તમારી સર્વોત્તમ પ્રજ્ઞા ને નમસ્કાર કરું છું. એટલું બધું બહુ મન કરે. જ્ઞાની પાસે રાખે ત્યારે દર્શન આવરણ થાય જ. એટલે એ વિષયમાં અત્યારે બહુ કડક થઈ ગયા છે. પોતે હું કઠોર શબ્દોમાં ઠપકો પણ લખ્યો છે. ઠપકો પણ ક્યારે આપે? એના ઉપર વિશ્વાસ હોય ત્યારે. દિન થઈને ચિંતામાં નહીં આવીએ. માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ દિન પણ નહીં કરીએ. તમારા આ વચન ને અમારા નમસ્કાર છે. વાત તો બધી એવી છે, ખટપટી વાત છે. આ બધી હજારો શિષ્ય ના ગુરુ વેદાંત ના સમર્થ આચાર્ય એને ગણતો પદ આપ્યો. સમસ્તમાં તો બધા બેઠા હોય, બીજા મુનિઓ પણ હોય, મુનિઓ બેઠા હોય, જ્ઞાનીઓ બેઠા હોય. ગ્રહિત મિથ્યાત્વ વાળાને ખેંચી ખેંચી લે. યોગ્યતાનો વિષય બહુ ઊંડો છે. યોગ્યતાનો વિષય બહુ ઊંડો છે. સામાન્ય મુમુક્ષુનું તો કામ જ નથી. કોઈને યોગ્યતાના જજમેન્ટ લેવાનું સામાન્ય મુમુક્ષુનું તો કામ જ નથી. છતાં પણ જજમેન્ટ કર્યા કરે જીવનો સ્વચ્છન છે. એ પણ સ્વચ્છન નો જ પ્રકાર છે. ગૌતમ સ્વામી ની ગર્ભિત યોગ્યતા એ ભગવાન ની વાણી ને બૂચ મારી દીધું. એક એટલી તાકાત છે. કુદરતને વશ કરી કહેવાય ને, તો કુદરતે નીકળે છે. ભગવાન ને તો કઈ ઈચ્છા નથી, કુદરત ને બૂત મારી દીધો. ના ના કઈ નઈ, વ્યક્ત યોગ્યતા હતી જ નહી. વ્યક્ત યોગ્યતા તો ઇન્દ્ર પાસે તો હજી આડંબર કર્યો થોડો. કોણ વાત કરે, સાધારણ માણસ નું રૂપ લઈને ગયેલા. એવી રીતે પ્રશ્ન પૂછેલો. મારા ગુરુ એ કોઈ આવી વાત કરી છે પૂછાય, એના ઉપરથી હું આપને પૂછું છું. આ માણસ આવું પૂછે એનો ગુરુ તો કેટલો સમર્થ હશે. યોગ્યતામાં એ વાત આવી એને, એટલે અવ્યક્તપણે ભગવાન પ્રત્યે એને બહુમાન થઈ ગયું. બહુમાન થયું એટલે જવાની ઈચ્છા પણ થઈ ગઈ કે આપણે જવું જોઈએ. જવું કેવું એટલે માન મૂકવું મૂકવું નતો. ગાલાલ તારી યાર કોણ વાત કરે, તારા ગુરુ ને મોકલ અને માની યાર વાત કરે. મારા ગુરુ તો આવી શકે એવું નથી, આપ પધારો, હું વ્યવસ્થા બધી કરું, આપને લઈ જવાની. લઈ ગયા તો જોયું તો સમોસરણ જાગ જમાળ. મેં તો મને ઇન્દ્રપુરીમાં લઈ જઈએ, ક્યાં લઈ ગયા ગુરુ? કોઈ ઇન્દ્રપુરીમાં બે છે એમાં ભગવાન તો 500 ઘણું શું કે બેઠે એટલે જોયું. વાતો આખું વાતાવરણ દૈવી છે, આખું વાત જે એનો એટમોસ્ફિયર હોય તો બધું દૈવી વાતાવરણ હતું ત્યાં તો.
હે
હા, એટલે એ તો આખું ભવન જ ફરી ગયું પહેલેથી જ, જોતા બધું ફરી ગયું, ફરવા જ માંડ્યું, ઓગળી ગયું બધું. હે ગુરુ સાહેબ મળી ગયા યોગ્યતા એવી હતી તારે મારી નતી છૂટતી, ગણધર્પદ ની યોગ્યતા હતી. સુભાષભાઈ ભલે કાપલી લઈને આવ્યા, શ્રીમદજી ને જાગૃતિ આવી ગઈ, એમને પોતાને સહાનુભૂતિ ના પરિણામો ની દિશા બાજુ સંવેદ ચાલુ થઈ ગયો, પુરુષાર્થ ઉપડવા માંડ્યા. એમને શું કરે, આ વ્યક્તિ મળવા માત્ર થી અહીંયા આ ફેરફાર થાય છે, રિફર્કેશન આવે છે, પાત્ર જીવ છે જબરદસ્ત. અહીંયા ફેરફાર કેમ થવા માંડ્યો આજે? પછી પોતે મહિના દોઢ મહિનામાં અનુભવ કરી દે છે. પ્રથમ ભાદરવામાં મળ્યા છે, દોઢક મહિના પછી અનુભવમાં આવ્યા છે. આ સૌ બધું માર્ગ પર પોતાને એ ભાવ ભાષણ નું અનુસંધાન થયું ભૂતકાળના અનુભવ સાથે, પુરુષાર્થ ની જાગૃતિ થઈ જાય. ભાવ ભાષણ આવે એટલે પુરુષાર્થ રોકો રોકાય નહીં, સીધો કંપો ઉપડે તો બંબો ફાટે. એમને ચાલુ થઈ ગયું, વિચારો તો ઘણા આવતા હતા 15 વર્ષની ઉંમરથી 12 વર્ષની ઉંમરથી આવતા. આ તો એક નવું તબક્કો જ નવો છે આખો. પછી એમ તો વધારે એના નિમિત્તે આ થયું તો આપણે એને અમે અમારું સૌભાગ્ય સમજશું એમ. ઈશ્વર અમારા હાથે આવું કામ કરાવશે અને એને અમે અમારું સદભાગ્ય માનશું. એટલું બધું ભાવે યોગ્યતા છે એ બહુ વિશાળ અર્થમાં જાય છે, પાત્રતાનો એક સીમિત અર્થ છે. યોગ્યતા તો અયોગ્યતાને પણ યોગ્યતા જ કહેવાય. કોઈ માણસ આમ કેમ કરે એની યોગ્યતા એવી સારી ભાષામાં કેવું હોય તો, નહીતર ચોખ્ખી ભાષામાં કેવું હોય તો એમ કહેવાય કે એની અયોગ્યતા એવી. પણ અયોગ્યતા શબ્દ ન વાપરવો એમ કે એની જેની જેવી યોગ્યતા, આપણે કાંઈ ચર્ચા નથી કરવી. એ બહુ વિશાળ અર્થમાં યોગ્યતા શબ્દ વાપરે, પાત્રતામાં અપાત્રતા ન આવે, પાત્રતામાં પાત્રતા આવે એની સીમા છે. એને એમ નિર્ણય કરવો જોઈએ, અભિપ્રાય રાખવો જોઈએ કે આ મારા અધિકાર બહારનો વિષય છે, અને એ પ્રકારના સત્સંગથી મને મોટું નુકસાન છે. યોગ્યતા તો બીજા જીવને બદલતી વસ્તુ છે, તને તો સલ્ય રહી જશે. આવો નુકસાનનું કારણ છે, એ તો આપણો અધિકાર નથી. જેનો આપણો અધિકાર નથી, પટ્ટાવાળા એ ચેરમેનની ખુરશી ઉપર ન બેહાય. ચેરમેન બાર ગામ ગયા હોય તો બેહાય કે ન બેહાય? કે ન બેહાય એના જેવું છે. હા, પૂર્વગ્રહ થાય જ છે. અધિકાર નથી પછી શું અધિકાર વગરનું કામ કેવી રીતે કરે? સ્વચ્છંદ ને લઈને મોટા ભાગના હું મૂકશું. હા, ભૂલ કરે છે, બધું સ્વચ્છંદ માં જાય છે. અનધિકૃત કાર્ય કરવું એ સ્વચ્છંદ માં જાય છે. સ્વચ્છંદ કરો એટલે આત્મ પ્રાપ્તિ ન થાય. શું આ દોષ દ્રષ્ટિ ને પોષણ મળે? પણ એ સ્વચ્છંદ તો મોટો દોષ છે ને. સત્પુરુષ ને ઓળખાવી એ જે ગુણ છે શ્રદ્ધાનો, એ મુખ્ય કરવો જોઈએ. અને હજી ઈશ્વર કરતા માણસ એ ગૌણ કરી નાખવું જોઈએ. અને એવું મુખ્ય ગૌણ કરવું તે ન્યાય સંપન્ન છે. કે ન્યાય સંપન્ન છે કે એવું નીકળી જશે ને આ વધી જશે. માટે હવે જે સત્પુરુષને એને પકડ્યા છે એવું કાંઈ એવું નીકળી જવા માટે રહ્યું છે. એ રહેવા માટે રહ્યું નથી પણ નીકળવા માટે રહ્યું છે. એટલે ગૌણ કરવું, ગૌણ કરવું જોઈએ, એ ઉચિત છે, ન્યાયસર છે. એમ છે દોષની મુખ્યતા હોય તો એ પકડે. હજી તો આમ છે ને, આમ કેમ કહો છો? હજી તો આમ છે ને, પુરુષને માને છે તો શું કરો? આમ આવા ભાવ એને છે એમ ઉઠાવે. ખરેખર તો મુમુક્ષુએ એ પ્રકારની વિચારધારા વિચારસરણીને બંધ કરી દેવી. મારું કામ નથી આ, મારે મારું એટલું સંભાળવાનું બાકી છે. એમાં હું પારકી પંચાયતમાં ક્યાં પડું કે આને આમ કેમ થાય છે ને આને આમ કેમ થાય છે? મારું જ બધું બાકી છે હજી તો. હા, પછી હું બીજાનું ક્યાં હું જોવા જાઉં? અને કોઈની ગડબડ હશે તો એને નુકસાન એને થવાનું છે. એમાં બીજા જીવે ક્યાં વચ્ચે વિચાર કરવાની આવશ્યકતા ઉભી થાય છે? શું જરૂર? શું બિનજરૂરી અનર્થ દંડ ના પરિણામ બધા થાય સ્વચ્છંદ ને લઈને.
પછી જયારે અમને એવું
પોતાના ઉપયોગમાં સ્વરૂપો ના ઉપયોગમાં રહેવું હોય ત્યારે પરાલંબન છોડાવવું જ પડે. એ તો પોતે કૃપાલુ દેવ શું કરો હાજર નો રહી એમને ખબર હતી? એમને નતી ખબર એમ કે આ દેહ છૂટવાનો છે તો મારે હાજર રહેવું, મારે એને સંભળાવું છું. અંબાલાલભાઈ કરતા પોતે વધારે સંભળાવી શકતા હતા. અને ન બોલે તો એને દર્શન માત્ર થી પરિણામ ફરી જાય. પણ એ દર્શન થી જે પરિણામ ફરે એવી જે યોગ્યતા એથી ઉપરની યોગ્યતામાં એ હતા. દર્શન ની જરૂર નહોતી એને. એનું કામ કરવા દો, એની ગાડી પાટે ચડી ગઈ છે હવે એની ગાડીને સ્પીડ પકડવા દે, આગળ હાલવા દે, જેટલું કામ કરી લે એટલું કરી લેવા દે. એને પોતે અમદાવાદથી સરખે મુંબઈ આવી ગયા, અમરાલભાઈને ખંભાથી મોકલ્યા, એને સાયલા મોકલી દીધા. વિચક્ષણતા બહુ વિચક્ષણતા હતી. હું તો એમ માનતો હતો કે હું સર્વજ્ઞ છું. આમ આશ્ચર્ય લાગ્યું તેથી ત્યાં જવાની તૈયારી કરી. જગ્યા હતી, યોગ્યતાને વશ એ જગ્યા હતી. સર્વજ્ઞ જેવો ઉઘાડ પોતાને લાગતો હતો તોય તે એમાં જગ્યા હતી. બસ એવી યોગ્યતા એનું કામ કરે. એટલી અંદરથી યોગ્યતા થઈ કે હું નથી જાણતો અવકાશ રહેતો નથી. આશય નીકળે છે આમાંથી. મોક્ષું જીવે અભિપ્રાયમાં અવકાશ રાખવો જોઈએ. અને તદનુસાર આત્મ પ્રાપ્તિ માટે જિજ્ઞાસા રાખી વિશેષ જાણનાર અથવા નાનીના પ્રત્યક્ષ સમાગમમાં રહેવાની ભાવના રાખવી જોઈએ. જ્યાં સુધી અનુભવ નથી થયો ત્યાં સુધી હું કઈ સમજતો નથી. એવા અભિપ્રાય છે સ્વચ્છંદ ને રોકવો જોઈએ. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. કેમ ઘડી લખી છે? રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પાયમાં એમ અનંત કઈ, અને એ જ રીતે અનંત આ પાયમાં છે. વાંખ્યું જેને નિર્દોષ, નિર્દોષ જીન પરમાત્મા એ આ વાત બાકી છે. સ્વચ્છંદ ને રોકતો સ્વચ્છંદ, નાનો મોટો સ્વચ્છંદ પાછલા બાયણે છે કેવી રીતે ઘૂસી જાય છે ખબર પડતી? દોષ બહુ મોટો છે. હાનિ થઈ જાય, મોટી નુકસાન થઈ જાય, મોટો
પ્રગતિ થાય, બધું થાય.
સપોર્ટ
મળે છે.
વિશેષ જાણનાર માટે વિશેષ યોગ્યતા વાંચન કરે ને, વિશેષ યોગ્યતા
જાણનાર
દ્રષ્ટાંત જે ગૌતમ સ્વામી નું છે એ કથા નો યોગ નો વિષય છે. પરમાર્થ કેટલો બધો નીકળ્યા છે એવું નથી કે કથા નો યોગ છે એટલે થોડું છે. મુમુક્ષુ જીવને સ્વસંગ ન હોવો જોઈએ એનું જબરજસ્ત બહુ મોટું દ્રષ્ટાંત છે. કેમ કે ઇન્દ્રભૂતિ જેવા તો કોઈ મુમુક્ષુ અત્યારે છે નહીં, એટલા ઉઘાડવાળા ઇન્દ્રભૂતિ વાગે તો કોઈનો પત્તો અત્યારે લાગે નહીં, એટલા બધા ઉઘાડવાળા કે સર્વજ્ઞ જેવા ઉઘાડવાળા તો એને સ્વસંગ નથી.
ગંભીરતા
ની લેવી જોઈએ. વારંવાર થવાનો અર્થ શું છે કે ગંભીરતા એટલે નથી લીધી, વિશેષ ગંભીરતા થી વાત આવે તો અભિપ્રાય પલટો મારી જાય, પછી ન થાય. ગંભીરતા ઓછી આવી હોય તો પરિણામ કથા આવી જાય. હા, કાઢવી ચોક્કસ કાઢવી. અગંભીર પણ એમાં પ્રવૃત્તિ ભૂલ છે. ખબર ના પડે એવો ગુપ્ત એટલે શું, પોતાને ખબર ના પડે એવો અનાદર ભાવ એમાં ઉભો છે. પછી તો બધા એને અનુસરતા હતા ને, આ તો ટોપ લેવલ ના ગુરુ હતા, બાકી બધા એને અનુસરતા હતા. અજાણપણે પણ યોગ્યતાવાન નો સંઘ હતો તો એ લાભ મળ્યા, અને એમની પાછળ એમના હજારો શિષ્ય જૈન થઈ ગયા છે. આ વેદાંતી હતા, ત્યારે વેદાંતના ગુરુ પલટો મારે ત્યારે એના હજારો શિષ્ય પણ પલટો મારે. આપણા ગુરુએ ફેરફાર કર્યો નક્કી કાંઈક હોવું જોઈએ એમાં. આવા સમર્થ પુરુષ ફેરફાર કરે ત્યારે એમાં પછી કાંઈ પૂછવાનું રહે. બીજું ગુરુદેવ સંપ્રદાયમાં હતા, સમર્થ પુરુષ હતા, અને સમર્થ પુરુષ તરીકે સંપ્રદાય એમને સ્વીકાર્યા હતા. એ જમાનામાં એમને સ્થાનકવાસીમાં કોહિનૂર હીરો કહેવાતા હતા, એટલે કે આ યુનિક પીસ છે, આવું કોઈ હોય નહીં. પ્રતિભા સંપન્ન હતા, વ્યાખ્યાનકાર હતા, પ્રતિભા બહુ મોટી હતી. આપણે તો અમને વૃદ્ધ ઉંમરે જોયા છે, પુરાણ ઉંમર તો કેટલા પ્રતિભા હશે એમને. પણ હવે એમને પલટો માર્યો તો સ્થાનકવાસી વિરોધમાં આવી ગયા, ચાર જણા ઘરે રહ્યા હતા. જો આ કાળ દોષ કેટલો છે, નહીતર તો કેટલાય સ્થાનક પાસે એ વખતે હારે હારે પડતો ખાવો પછી માહિતી ઘણા ખાધો, માહિતી ઘણા આવ્યા, પણ તો પ્રમાણમાં ઓછા. આ કાળ દોષ છે. મૈત્રી વાત સમર્થ પુરુષ જયારે પડતો મારે ત્યારે આખું એનું ધન એની પાછળ રડું હટ કરતું ઘૂસી જાય. હા, કાળ દોષ છે. એટલો સ્વચ્છંદ સંપ્રદાયમાં હતો એમ કે લગીનભાઈ ત્યાં મુમુક્ષુ આવ્યા હતા, મુમુક્ષુ સાથે હતા, કોઈ સાથે સ્નેહ હતો. મને કે અમે મુક્ત વાસી છીએ. એમને પેલા એમ કે સંપ્રદાયમાં તો મારા કાંજી સ્વામીને બહુ માનતા હતા કે એમને ફેરફાર કરી નાખ્યો, અમે ન ફેરફાર કર્યો, એમણે કરી નાખ્યો કે અમે છોડ્યો. કે તો તમે જયારે માનતા હતા ત્યારે તમારા કરતા વિશેષ જ્ઞાની હતા એવું માનતા હતા? તો કે હા. તો પછી વિશેષ જ્ઞાની ફેરફાર કરે અને આપણે ન સ્વીકારીએ ત્યારે આપણે વિશેષ જ્ઞાની થઈ ગયા કે નહીં એના કરતા? તમે કેવી રીતે વિશેષ જ્ઞાની તરીકે સ્વીકારતા હતા? પછી ક્યાં જવાબ ન આવ્યો. સ્વચ્છંદ થઈ જાય છે, જાણે અજાણે સ્વચ્છંદ થઈ જાય છે.